તારીખ 27/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 118 અને 119 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 158 મૂળ કેસેટમાં હમિંગ છે.
સમાધાન. ઋષિ તો પોતાને જ કરવાની રહે છે. ઋષિ કરવી પોતાના હાથની વાત છે. બીજા મદદ કરી શકે એવી પરાધીનતા શા માટે? એમ કે છે પ્રશ્નમાં એમ કર્યું, બીજા મદદ કરી શકે તો કે એવી પરાધીનતાનો અભિપ્રાય શા માટે તું રાખે છે? રુચિ કરવી અને ઊંધી રુચિ તો કરી રહ્યો છો. સવળી રુચિ કરવી એ તો તારા સમજણનો વિષય છે અને એ સ્વાધીન વાત છે, એ કોઈ પરાધીન વાત નથી. રુચિ કોઈ કરાવી દેતું નથી, આત્માની રુચિ કોઈ કરાવી દેતું નથી. એમ અભિપ્રાયમાં પહેલેથી હોવું જોઈએ કે મારે કરવાનું છે, મને કોઈ કરાવી દેશે એ અભિપ્રાય બરાબર નથી. રુચિ કોઈ કરાવી દેતું નથી. ગુરુદેવ માર્ગ બતાવે કે ચૈતન્ય આ છે, કે આ આત્મા છે, એમ આત્મા અને આત્મા પ્રત્યે જવાનો ઉપાય માર્ગ બતાવે. ઉપાય એટલે માર્ગ બતાવે. સુખ આત્મામાં છે એમ પણ કહે, બહાર નથી. ગુરુદેવ કહે છે કે અમે તને બતાવીએ છીએ કે આત્મા અનુપમ છે, આત્માના વખાણ કરીએ છીએ, અમને આત્માનો મહિમા છે એટલે આત્માનો મહિમા કરીએ છીએ. તેની તું રુચિ, તું રુચિ કર, તેની તું રુચિ કર. જેમ બહારમાં બીજાનો ભૌતિક વૈભવ જોઈને પણ જીવ પોતાની વૈભવની રુચિ વધારે છે કે નથી વધારતો? વધારે છે કે નહીં? એમ જ્ઞાનીઓનો આત્મવૈભવ, જ્ઞાન વૈભવ જોઈને એની રુચિ તો વધારે. રુચિ તું કર, આ દુઃખ છે, આ સુખ છે, એ બતાવે છે. દુઃખ કેમ થાય છે એ પણ બતાવે છે, સુખ કેમ થાય એ પણ બતાવે છે. જો તારે સુખ જોઈતું હોય તો આત્માની રુચિ કર. આત્માનું સુખ જોઈતું હોય તો આત્માની રુચિ કર, કેમ કે સુખ આત્મામાં ભર્યું છે. કૃપાળુ દેવનો 108 નંબરનો પત્ર છે, એમાં આ વાત બહુ વારંવાર એમણે દોહરાવી છે કે હે જીવ, તું ભ્રમામાં ભ્રમણા ન કર. ભ્રમામાં એટલે ભ્રમણા ન કર. સુખ આત્મામાં છે, આત્માનું સુખ આત્માથી બહાર ક્યાંય નથી અને બહારમાં શોધવાથી મળશે પણ નહીં, કેમ કે છે નહીં, ક્યાંથી મળશે? લોકો સંયોગમાં સુખ બુદ્ધિ જગતમાં હોવાથી અનુકૂળ સંયોગો જોઈને લોકો સુખી માને છે. આમને અનુકૂળતા ઘણી છે માટે સુખી. પણ કયા પદાર્થમાંથી સુખ આવે છે? કયા પદાર્થમાંથી સુખ આવે છે? બેસવું સારું કે ચાલવું સારું? ચાલવામાં પરિશ્રમ પડે એટલે શ્રીમંત માણસ બેઠા બેઠા કામ કરે, ચાલવાના બદલે ગાડીમાં જાય, સારી ગાડીમાં જાય, લક્ઝરિયસ કાર. તો એ ગાડીના કયા પરમાણુમાંથી, કઈ સીટમાંથી, કઈ ગાડીમાંથી સુખ આવે છે એ સમજાવવું કે કલ્પના છે? આવે છે ક્યાંય છે? કોઈ ચીજમાંથી સુખ આવે છે? ત્યાં સુખ છે તે આવે, ત્યાં સુખ છે હોય તો આવે ને, તો છે ત્યાં સુખ માટે આવે, કેવી રીતે આવે? શક્ય છે એ તો. એટલે સુખી થયા છે એવા જ્ઞાની પુરુષોએ, જ્ઞાની પુરુષ એટલે જે આત્માના સુખે સુખી થયા છે, એ એમ કહે છે કે જો ભાઈ સુખ આત્મામાં છે, અમને ત્યાંથી અનુભવ થાય છે, મળે છે, પ્રાપ્ત થાય છે. ત્યારે પણ સુખ જોતું હોય તો બહારથી સુખ લેવાનો અભિપ્રાય છોડીને આત્મામાંથી સુખ લેવાનો પુરુષાર્થ કરતો, એ સંબંધીની જરૂરિયાત તારી છે, સુખની જરૂરિયાત છે, તો સુખ છે ત્યાંથી મળશે. રેતીમાંથી તેલ નહીં નીકળે, ઘાણીમાં તલ નાખે તો તેલ નીકળે, પણ એ જ સાઈઝની ભોગાવાની રેતી નાખે તો સાઈઝ પણ એ છે ને કલર પણ એ છે. લ્યો અપૂરો બે તલ જેવો કલર હોય ને એનો. હા, એમાં ચાલ તેલ હોય તો નીકળે ને, મહેનત માથે પડે અને ઘાણી બગડે, બીજું કઈ થાય નહીં. એવી આત્માની સ્થિતિ છે. બહારથી સુખ લેવામાં આત્માની સ્થિતિ એવી છે. જો તારે સુખ જોઈતું હોય તો આત્માની રુચિ કર, અને તારે પરિભ્રમણ કરવું હોય અને રુચિ ન કરવી હોય તો તે પણ તારા હાથની વાત છે. પરિભ્રમણની વાત લીધી છે. મુમુક્ષુ જીવ જો આત્માની રુચિ ન પ્રગટ કરે તો સંસારની રુચિથી સંસારમાં પરિભ્રમણ અનિવાર્યપણે કરશે. મરવું ન હોય તો મરવું પડશે, જન્મવું ન હોય તો જન્મવું પડશે. કુદરતની વ્યવસ્થા તો જુઓ, એક માણસ દેહ છોડે છે, કોઈ પણ પ્રાણી આયુષ પૂરું થાય ત્યારે દેહ છોડે છે. કોઈ પણ જાતના સાધન વગર, કોઈ પણ જાતના વાહન વગર, લાખો યોજનની મુસાફરી સમયમાં, એક સમયમાં કરી લઈએ છે, બે સમયમાં કરી લઈએ છે, વધુમાં વધુ ત્રણ સમય. એક ભવમાંથી બીજે ભવે જન્મ ધારણ કરવામાં એક સમય કાં બે સમય કાં ત્રીજા સમયે તો એ જન્મ લઈ જ લે. મેક્સિમમ પીરિયડ ત્રણ સમયનો છે, નહીતર એક જ સમયમાં બીજે જન્મે. કુદરતની વ્યવસ્થા છે. જેવી મતિ એવી ગતિ, એવું વિજ્ઞાન છે. ભાવે પહેલા ભ્રમણ કર્યું છે, દ્રવ્ય પરિભ્રમણ કરશે. ભાવ ભ્રમણ પહેલા થાય છે, પછી દ્રવ્ય ભ્રમણ થાય છે. ભાવ પહેલા દોડે છે જીવના ચારે બાજુ, પછી એમાંથી આયુષ બંધાઈ જાય છે. જે તે ભાવનું ગતિ બંધાઈ જાય છે ત્યાં ચાલુ જવું પડે છે. કોઈ વાહનની જરૂર પડતી નથી, વાહનની તો જરૂર પડતી નથી. શરીરથી ચાલીને જાય કે ન જાય કે નહીં, શરીર અહીંયા પડ્યું રહે, આત્મા એકલો કર્મણ વર્ગણા લઈને જાય, સંચિત કર્મની વર્ગણા લઈને જાય છે, એટલું બને છે. શું કહે છે કે જો તારે સુખ જોઈતું હોય તો આત્મારી રુચિ કર, અને તારે પરિભ્રમણ કરવું હોય અને આત્માની રુચિ ન કરવી હોય તો તે પણ તારા હાથની વાત છે. પરિભ્રમણ કરવા પણ તું સ્વતંત્ર છો, અને પરિભ્રમણથી છૂટવા પણ તું સ્વતંત્ર છો. કૃપાળુદેવે તો બહુ સંક્ષેપમાં 539માં વાત કરી છે કે જો જીવ પરમા નિજ બુદ્ધિ કરે એટલે પરિભ્રમણ થાય. પરમા નિજ બુદ્ધિ ક્યાં કરે છે? એક શરીરમાં, કુટુંબ પરિવારમાં, ઘર મકાન ને આબરૂમાં આ બધું મારું, મારી આટલી આબરૂ, મારા આટલું માન સન્માન, મારું આટલું કુટુંબ, આ મારું શરીર, આ મારું ઘર, આ બધું, આ બધું બધું જે કઈ પ્રારબ્ધથી જે સંયોગ હોય, પ્રારબ્ધના નિમિત્તે, પૂર્વકર્મના નિમિત્તે સંયોગ હોય એમાં પોતાપણું જોવે છે. એ પરમા નિજ બુદ્ધિ જીવને પરિભ્રમણનું કારણ છે. જો જીવ નિજમાં નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણથી છૂટી જાય. સંક્ષેપમાં બંધન મુક્તિનો કારણ બતાવી દીધું. અને જીવ સ્વતંત્રપણે કરે છે. પરમા નિજ બુદ્ધિ કરવામાં અત્યાર સુધીમાં તીર્થંકર દેવનું પણ માન્યું નથી. હાજી સમોસરણમાં તીર્થંકર દેવે પણ એ જ વાત કરી, જે વાત સત્પુરુષો કરે છે એ જ વાત તીર્થંકર દેવ કરે છે. અહીંયા ન માને, સત્પુરુષનું ન માને તો તીર્થંકરનું પણ ન માને, એ સ્વતંત્ર છે. એના માટે ઉપદેશ કરનાર પણ જાણે છે સારી રીતે કે વાણીના યોગે વાણી નીકળે છે, કરતા બુદ્ધિ કોઈને નથી. વાણીના યોગે વાણી નીકળે છે. સામો જીવ સ્વીકારશે તો પણ સ્વતંત્રપણે, અને નહીં સ્વીકારે તો પણ સ્વતંત્રપણે. માટે આ જીવ મારું કેમ માનતો નથી એવી આકુલતા ન તો જ્ઞાનીને થાય, તીર્થંકર ભગવાનને થવાનો તો સવાલ નથી. એ તો પૂર્ણ વિતરાગ છે. જ્ઞાનીને તો વાણી અલ્પ રાગ રહી ગયો છે, એના નિમિત્તે છે. તીર્થંકર દેવની વાણી તો અકારણપણે સ્વયં જ થાય છે, ઈચ્છા વિના વાણી નીકળે છે. વાણીની ઈચ્છાથી વાણી નથી નીકળતી. છદમસ્ત નાની મુનિને બોલવાનો ભાવ આવે ને બોલે. પણ બધા જાણે છે બધા જીવો સ્વતંત્ર છે. માનશે તો પણ સ્વતંત્ર, નહીં માને તો પણ સ્વતંત્ર. એટલે તો કૃપાળુદેવે ઈશ્વર કર્તૃત્વની સામે આ દલીલ મૂકી આપી છે કે જો આ જગતનો ઉત્પન્ન કરનાર, સૃષ્ટિને ઉત્પન્ન કરનાર કોઈ ઈશ્વર હોય તો એ એવા મનુષ્યને કેમ ઉત્પન્ન કરે કે જે એને જ ધોળમૂળથી ઉડાડે? શું? અને એમાં ભગવાન મહાવીરનું નામ લીધું છે કે એક ક્ષત્રિય પુત્રને એમણે કેમ ઉત્પન્ન કર્યા કે જેને જગત પિતા એવા ઈશ્વરને ધડમૂળથી ઉડાડ્યા, એના પોતાને જ ઉડાડી દીયા. કોઈ એવું કામ તો કરે જ નહીં. એમના હાથની વાત હોય તો એવું કામ કરે નહીં. પણ તીર્થંકર દેવ જાણે છે કે મારો વિરોધ કરનાર પણ સ્વતંત્ર છે અને મારી સ્તુતિ કરનાર પણ સ્વતંત્ર છે. ઋષભદેવ ભગવાનનો વિરોધ એમના પૌત્રે કર્યો. એમના દીકરાના દીકરા ભરત ચક્રવર્તીના પુત્ર મરીચી કુમારે કર્યો કે જે જીવ આ 24ના છેલ્લા તીર્થંકર. પરિણામોની વિચિત્રતા જોવા જેવી છે. જે જૈન શાસન ચલાવવાના છે, અત્યારે તો એમનું ચાલે છે એમ સમજો ને, મહાવીર ભગવાનનું શાસન ચાલે છે. એ શાસન નાયક આદિનાથ ભગવાનના વિરોધી હતા. એમનો દાદા હતા, તો દાદા બધા પીડા રહી ગયા. મને કે હું કે મને જે લાગશે હું કહીશ. શું કે? મને જે લાગશે હું કહીશ. એમાં હું બાપ હું, બાપના બાપને શરમ રાખું એવો નથી. એવું પરિણામો છે. બીજા વિરોધ કરે પણ હવે આપણે તો દાદાને આમનાય તો રાખવી જોઈએ, ન તો રાખવી જોઈએ. દાદા બધા કઈ નથી, બધા જીવ સ્વતંત્ર છે, એકદમ સ્વતંત્ર છે. તારે જો આત્મા માંથી સુખ પ્રગટ કરવું હોય તો આત્માની રુચિ કર. સુખી થવું હોય એના માટેની વાત છે. સમજણ પૂર્વક તે માર્ગે, એટલે સુખના માર્ગે સમજણ પૂર્વક રુચિ કરીને જા તો તને માર્ગ સુગમ અને સરળ થશે. તો તને રુચિ હશે તો માર્ગ સુગમ લાગશે, સરળ લાગશે. અઘરો અને કઠણ ક્યારે લાગશે? અરુચિ હશે તો. દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં એ વાત કરી છે. તો સમર્થ જ્ઞાની પુરુષ થયા 250 વર્ષ પહેલા જયપુરની પાસે એના ગામમાં આમેરમાં દીપચંદજી કાશલીવાન થયા, સમર્થ જ્ઞાની થયા. બહુ સૂક્ષ્મ સિદ્ધાંત જ્ઞાન હતું અને અનુભવની પરિણતિ પણ બહુ જ મજબૂત પરિણતિ હતી. એમણે એક વાક્ય અનુભવ પ્રકાશમાં એવું લખ્યું છે કે આ કાળમાં આત્માનો અનુભવ બહુ કઠણ છે એમ કહેનાર સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે, એને સ્વરૂપની રુચિ નથી. ચાહ એટલે રુચિ. ચાહને આપણે ચાહના નથી કહેતા, પ્રેમ ચાહના, એ રુચિના અર્થમાં વપરાય છે. એ બહિરાત્મા જીવ છે, એને આત્માની જરાય રુચિ નથી, તો એટલે આવું કહે છે. આ કાળમાં સ્વરૂપનો અનુભવ થાય છે અને આ કાળમાં સ્વરૂપનો સુખ અને આનંદ મળે છે એમ પોતે પોતાના અનુભવથી કહે છે. એટલે એમ કહે છે કે આથી વિરુદ્ધ કોઈ કહેતું હોય તો એને આત્માની રુચિ નથી, એ ઘણો બહિરાત્મા છે. શું કહ્યું એ? સમજણ પૂર્વક એમ, ઓગે ઓગે નહીં, સમજણ પૂર્વક તે માર્ગે રુચિ કરીને જે આત્માનું સુખ પ્રાપ્ત કરવાના માર્ગે રુચિ કરીને તું જા, રુચિ કરતા તને માર્ગ સુગમ અને સરળ થશે, સહેલો લાગશે, તને સહેલું લાગશે. પછી જરાય અઘરું નહીં લાગે, તારી રુચિ હશે તો. રુચિ સાથે સમજણ ભેગી આવે છે. સમજણપૂર્વક રુચિ કર, એમને એમ માની લેવાની વાત નથી. સમજણ કરીને સમજપૂર્વક રુચિ કરતો એ રુચિના વિષયમાં સ્પષ્ટીકરણ આપ્યું છે. પછી ત્યાર પછી 119મું વચનામૃત છે. પ્રશ્ન છે કે જો સ્વભાવની મહિમા આવે તો અનુભવ થાય, પણ અમારા જેવા અજ્ઞાનીએ સ્વભાવ તો જોયો નથી. અનુભવ તો સ્વભાવની ઉત્કૃષ્ટ મહિમાનો જ એક પર્યાય છે. એટલો બધો મહિમા આવ્યો સ્વભાવનો કે અભેદ થઈ ગયા પરિણામ. પણ એ તો સ્વભાવ જોયો હોય એ સ્વભાવનો મહિમા કરે, અમે તો સ્વભાવ જોયો નથી કોઈ દિવસ. માટે આત્માનો અથવા સ્વભાવનો મહાત્મા કેવી રીતે આવે, મહિમા કેવી રીતે આવે, અમને કેવી રીતે આવે એ મહિમા, એ જરા વિસ્તારથી સમજાવશો. સમાધાન. કે સ્વભાવ જોયો નથી એ વાત સાચી, સ્વભાવ જોયો નથી એ વાત સાચી, પણ વિચારથી નક્કી કરી શકે છે. એક યુવાન માણસ નિશાળ નું કોલેજ નું ભણતર પૂરું કરીને આર્થિક ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. બધાને એમ જ થાય છે ને, ભણતર પૂરું થાય એટલે બજારમાં જાય, તો ત્યાં જઈને એવી રીતે દલીલ કરે છે, એવા બાના કાઢે છે કે મને તો નિશાળમાં ઇતિહાસ શીખવાડી, ભૂગોળ શીખવાડ્યો, ભાષા ને વ્યાકરણ શીખવાડ્યું, પણ પૈસા કેવી રીતે કમાવા એ ક્યાં શીખવાડ્યું? તો નિશાળમાં દુકાને નહોતી, દુકાનનો પ્રેક્ટિકલ થાય એવું કઈ ત્યાં વ્યવસ્થા જ નહોતી. ત્યાં તો ભાષા શીખવાડતા, વ્યાકરણ શીખવાડતા, અંગ્રેજી શીખવાડતા, ગુજરાતી શીખવાડતા, હો ઇતિહાસ ભૂગોળ સમજાવતા, ગણિત શીખવાડતા, હિસાબ કરતા આવડે, સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર આવડે, 83-85 આવડે, અમારા બધું ચાલતું હતું ગણિતમાં એવું. તો પૈસા કેમ કમાવે એવું તો શીખવાડ્યું નથી, હવે હું શું કરીશ? અરે બજારમાં ગયા પહેલા હવાઈ કિલ્લા શરૂ થઈ જાય, આમ વેપાર કરીશ ને, આમ વેપાર કરીશ ને, લાખો કમાઈશ ને, કરોડો કમાઈશ. આવડતું નથી, આવડતું નથી, શીખડાવ્યું નથી, શીખડાવ્યું નથી એમ રોવા માંડે છે બજારમાં જઈને, અને અહીંયા રોવા માંડે, અમને કઈ ખબર નથી, અમને કઈ ખબર નથી, અમારે શું કરવું અમને કઈ ખબર નથી. ઉત્સાહથી પ્રવેશ કરવો જોઈએ, કહેવાનું તાત્પર્ય એ છે કે ઉત્સાહથી પ્રવેશ કરવો જોઈએ. સંસારની રુચિ પડી છે એટલે બધું અઘરું અઘરું અઘરું, ખબર નથી શું કરીએ, ખબર નથી, એવું બધું બાના કાઢે છે. જે સ્વભાવ જોયો નથી પણ વિચારથી નક્કી કરી શકે છે, આત્માના વિચારથી આત્માને નક્કી કરી શકે છે. આત્મા તરફ રુચિ રહે, બહારમાં ક્યાંય રુચિ કે શાંતિ લાગે નહીં, આકુલતા લાગે, જો સ્વભાવને નક્કી કરે તો આત્મા તરફ રુચિ રહે, બહારમાં ક્યાંય રુચિ લાગે નહીં, શાંતિ પણ લાગે નહીં, આકુલતા લાગ્યા કરે. દરેક વિચારમાં પણ ઊંડો ઉતરીને જોવે તો તે આકુલતા સ્વરૂપ લાગે. જેટલા પરિણામો થાય છે એનું જરા સૂક્ષ્મતાથી અવલોકન કરે તો એમાં આકુલતા છે એ લાગશે. આકુલતા છે એ લાગવાનો વિષય છે, વિચારવાનો નહીં પણ લાગવાનો વિષય છે. લાગશે, જરૂર છે, માટે લાગશે. તેથી આનંદ સ્વરૂપ શું છે? આ બધું આકુલતા સ્વરૂપ છે તો આનંદ કયા તત્વમાં છે? એમ આનંદની એકદમ શોધ કરે. અત્યારે તો વાત ખુલ્લી બહુ થઈ ગઈ છે, છેલ્લા 100-200-400 વર્ષમાં જ્ઞાનીઓ થયા, એ અનેક જ્ઞાનીઓ એ વિષયને બહુ ખુલ્લો કર્યો છે. આ તો આટલો પ્રશ્ન ઉઠાવ્યો છે કે આનંદ ક્યાં છે, પણ અત્યારે તો પ્રસિદ્ધ વાત છે કે આત્મામાં સુખ છે અને આત્મામાં આનંદ છે, એમ ચોખ્ખું કહી દીધું છે. શોધ પોતે કરવાની બાકી છે, અંતર શોધ કરવાની પોતે પોતાને બાકી છે. બાકી સાવ અજાણ્યો રહીએ એવી પરિસ્થિતિ નથી, તદ્દન અજાણ્યો રહીએ એવી પરિસ્થિતિ નથી, પણ શોધ કરે. વળી આ બધા પદાર્થો ક્ષણે ક્ષણે પલટાય છે તો શાશ્વત એવું દ્રવ્ય શું છે કે જેમાં આનંદ ભરેલો છે? જે પદાર્થોને હું રાખવા માંગુ છું એ રહેતા નથી. સ્વાદ સારો લાગે છે પણ જીભ ઉપર ટકતો નથી. ટકાવી રાખવાનો પ્રયત્ન કરો તો નહીં ટકે. શું છે આ બધું? જીવ પોતે શાશ્વત હોવાથી એને શાશ્વત સુખ ને શાશ્વત આનંદ જોઈએ છે. તળી જાય એવું સુખ એને જોતું નથી. અને જે સુખ નથી જેમાં સુખની ભ્રાંતિ છે એ ભ્રાંતિ ટકી શકતી નથી. સુખાભાસ છે, ઉડી જાય છે. પણ જીવ ઊંડો વિચાર કરતો નથી કે આમ કેમ થયું. સુખ માટેનો ઉપાય કરે છે ને સુખ નથી મળતો એટલે એનો ઉપાય ચાલુ રહે છે. બરાબર છે. આત્મા માટે જરાય વિચાર કરતો નથી કે આમ કેમ થાય છે. શરીર માટે તરત વિચાર કરશે. વિશ્વાસુ ફેમિલી ડોક્ટરની દવા લીધી હોય અને એની દવાથી ઘણીવાર તબિયત સારી થઈ હોય તો પણ જો એક વખત પણ એની તબિયત સારી ન થાય દવા લીધા પછી તો શું કે ડાક્ટર કંઈક દવા બદલો. આ દવા આટલા દિવસ લીધી તમારા કીધા પ્રમાણે, ફેર નથી પડ્યો. તમે દવા બદલો અને દવા બદલીને પણ જો તમારી દવાથી ફેર નહીં પડે તો હું તમને બદલી નાખીશ. અને ડાક્ટરને બદલી નાખે કે ન બદલી નાખે, એક વાર બે વાર ત્રણ વાર ડાક્ટર ફેરવી ફેરવીને દવા આપે પછી એમ થાય કે એમને ખબર પડતી નથી લાગતી. આ વખતે એમને કઈ ખબર પડતી નથી લાગતી. આમ તો મારી તાસીર જાણે છે પણ આ વખતની ઉધરસ મટાડી શકતા નથી. બધી તપાસ કરાવડાવી, ઇન્વેસ્ટિગેશન કરાવડાવે, ફેરવી ફેરવીને દવા આપે. હવે કોક આનો વધારે જાણકાર હોય એની પાસે જવું પડશે. કેવું સૂજે છે? જરૂરત લાગે છે તો કેવું સૂજે છે? દેહાર્થે દવાઈ બદલે ને ડાક્ટરે બદલે. અહીંયા તો એનો એ ઉપાય કરે છે. જે ઉપાય સુખ માટે કર્યો એ ઉપાય કરતા સુખ ન મળ્યું, ઉલટાનું દુઃખ મળ્યું તો પણ પાછું ફરીને એનો એ ઉપાય કરે છે. એમ નથી વિચારતો કે ઉપાય કંઈક બીજો હોવો જોઈએ. વળી ભૂલ એવડી મોટી છે કે જે જળ પરમાણુ છે એમાં સુખ ક્યાંથી હોય? સુખ બુદ્ધિ એમાં છે, અભિપ્રાય એમાંથી સુખ લેવાનું છે. કેવી રીતે મળે? મારે આ રૂમમાં જવું તો બાયણામાંથી જવાય. અહીંયા માથા ભટકાડ્યા કરો શું કામ લાગે? બારણામાંથી તમે રૂમમાં જાવ તો બરાબર છે. તો ભીતે માથા ભટકાડવાથી કઈ અંદર દાખલ થઈ શકાય? ધીમળા થાય. થાય ને માથું ભટકાય તો. અને તોય ન સમજે તેનું શું ગણવું હવે? એના જેવી વાત છે કે તું સુખ લેવા જાશ, સુખ લેવાને બદલે તને દુઃખ થાય છે ને તોય પાછો એ જ સુખ લેવાની વાત કરે. કેવી રીતે મળે? એના જે પૂછ્યું છે એવડી મોટી ભૂલ છે. બધા પદાર્થો ક્ષણે ક્ષણે પલટાય છે. શાશ્વત એવો પદાર્થ, એવો દ્રવ્ય કયું છે કે જેમાં આનંદ, શાશ્વત આનંદ ભરેલો છે? અનંત જ્ઞાન ભરેલું દ્રવ્ય કેવું છે? જ્ઞાન પણ અંદરથી આવે છે, બહારથી આવતું નથી. સુખ જેમ અંદરથી આવે છે એમ જ્ઞાન પણ અંદરથી આવે છે. કોઈ પુસ્તકમાંથી જ્ઞાન આવતું નથી, કોઈ ભાષામાંથી જ્ઞાન આવતું નથી. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સામળો. જ્ઞાન ક્યાંયથી આવતું નથી, જ્ઞાન અંદર જ્ઞાનની શક્તિ ભરી છે, એમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, શક્તિમાંથી વ્યક્તિ થાય છે. એ સિવાય બીજી રીતે જ્ઞાન પ્રાપ્તિ કરવી છે. ઓળખવાના દ્રષ્ટિકોણથી, ઓળખવાના ઉદ્દેશથી ઓળખવાનો પ્રયત્ન કરે તો ઓળખે. આપણે એ વિષયમાં થોડું સ્પષ્ટીકરણ એવી રીતે લઈએ છીએ કે ઓળખવાનો પ્રોસેસ પરિચય કરવો તે છે. સોનું પરખવું હોય તો વારંવાર કસોટી ઉપર ઘસવું પડે, હીરો પરખવો હોય તો વારંવાર આઈ ગ્લાસ થી એને જોવો પડે, કાપડ કે ચા પરખવી હોય તો એને પણ વારંવાર પરિચય કરવો પડે તપાસવાનો, કોઈ માણસને ઓળખવો હોય તો એના સહવાસમાં રહેવું જોઈએ. આપણે તેમ નથી કહેતા ભાઈ નીવડે વખાણ સત્પણ કરે છે, દીકરાને ત્યાં બહુ લઈ આવે છે, તપાસ તો બધી કરે છે, તપાસ કરવામાં 6-12 મહિના લંબાવી નાખે, આને પૂછે તેને પૂછે ફલાણું પૂછે, એનો ઇન્ટરવ્યુ દે, બધું કરે, પછી કાંઈ ફેર ન પડે ને કે ફેર પડે? હે, કઈ ખબર ન પડે. સાથે રહીએ, સાથે વસે તો જ ખબર પડે, એ વગર કોઈના સ્વભાવની કોઈની પ્રકૃતિની ખબર પડતી નથી. ઘરે આવે 6 મહિના 12 મહિના હારે રહીએ ત્યારે ખબર પડે કે હવે આવી નીકળી. તપાસ તો બહુ કરી છે, એનાથી ખબર નથી પડતી. પરિચય વિના ઓળખાણ નહીં. સરવાળો શું છે એનો? કે પરિચય વિના ઓળખાણ નહીં. તો આત્માના સ્વભાવને ઓળખવા માટે આત્માના પરિચય થવો, બળદેવ લખ્યું છે, આત્માને ઓળખવા માટે આત્માના પરિચય થવો. આત્માનો પરિચય કેવી રીતે કરવો? કે આત્માના જે ભાવો છે એ બધા ભાવો અનુભવ ગોચર થાય એવા ભાવો છે, કેમ કે એની પર્યાયમાં થાય છે. એ અનુભવનો પરિચય કર્યા કરે, એમાંથી સ્વભાવનો પણ પરિચય થશે અને વિભાવનો પણ પરિચય થઈને બંનેની જુદી જુદી જાત ઓળખાશે. એમ અવલોકનમાંથી ભેદ જ્ઞાનની ઉત્પત્તિ થશે અને એ ભેદ જ્ઞાન અનુભવનું કારણ થશે. આત્માનો પરિચય સાધવા માટે આત્મામાં ઉત્પન્ન થતા અનેક પ્રકારના ભાવો તેના અનુભવનું અવલોકન કરવું જોઈએ. તો બે જાતના ભાવો દરેક આત્મામાં ચાલી રહ્યા છે, એકની સ્વભાવ જાતિ છે અને એકની વિભાવ જાતિ છે. સ્વભાવ એક રૂપ હોવાથી એ પરિણામો એક સરખા છે, વિભાવ અનેક રૂપ હોવાથી એ અનેક વિધ પરિણામ વિધવિધ પરિણામો છે વિભાવના, પણ જાત એક છે. વિભાવના પ્રકાર અનેક હોવા છતાં જાત એક છે. પરખવામાં જાતિ સાથે સંબંધ છે, જાત ઓળખાય તો સ્વભાવ જાતિથી આત્મા ઓળખાય છે. આત્મા ઓછા ત્યારે આત્મામાં કેવા કેવા જુદી ગુણો છે એની પરખ આવે છે અને એની કિંમત આવે છે, એનો મહિમા આવે છે. અને એ મહિમા અનુભવ કરાવે છે. એ રીતે અંતરમાં વારંવાર વિચાર કરે, અંતરમાં શબ્દ વાપર્યો છે, વારંવાર વિચાર કરે. વિચાર તો નિતર એમ છે, અમે તો બહુ વિચાર કરીએ છીએ, આટલા વર્ષથી સોનગઢમાં રહીને વિચાર કરીએ છીએ એમ કે ઓકે એમ ને. અંતરમાં વિચાર કરે એ અંતરમાં શબ્દ છે, એને પોતાના અંતર અવલોકનનો વિષય છે, પોતાના ભાવનો અવલોકન કરે તો સ્વભાવને ઓળખે, તો સ્વભાવને ઓળખે. બહારનું આ બધું તો લુખું છે, એમાં ક્યાંય સંતોષ કે શાંતિ નથી. જો આ જ્ઞાનીની નજર છે, સંસારના જીવને બહારમાં બધું ભેરું ભેરું લાગે છે. સાધારણ માણસ હોય ને, કોઈ ઘરે આવે ત્યારે એને બધું ભેરું ભેરું લાગે કે આ કુટુંબ ને આ પરિવાર ને આ રાત્રિ આપણું આ બધું આ ઠીક છે, ગોઠવાઈ ગયું છે ઠીક. પછી જરૂર પડે તમારે સુધારા કરતો રહેશું, બધું આપણું ભેરું ભેરું લાગે. નાની નજરમાં બધું લુખું લાગે, એને શું સુખ વગરનું બધું લુખું જ હોય ને એમ કે છે, તેમાં ક્યાંય શાંતિ નથી ને ક્યાંય સંતોષ નથી. લોકો કેવી રીતે કૃત્રિમ આનંદ વાતો કરીને લે છે, એ વાતો કરતી સમય અમે ભાઈ ફલાને ગયા હતા, ત્યાં શું ખાવાનું હતું, માથેરાનની હોટલમાં કે કુલુ મનાલીની હોટલમાં શું, ત્યાં કાંઈ મજા હતી, કાંઈ વાતમાં માલ ન હોય. પણ કૃત્રિમ હરક કરીને કલ્પી કલ્પીને આનંદ માને ને આનંદ લે, એમાં આનંદ હોય નહીં, શું કરે થાય શું. અથવા ફલાણા જગ્યાએ જમણવારમાં ગયા હતા, એમાં કાંઈ કઢી બનાવી હતી એમ કે, પણ હવે એમાં છે શું, સારું છે કે બહુ ખાધી નહીં, મિત્ર ઉલટી થાત, શું થાત, વોમિટ થઈ જાય. પણ વખાણ કરે એને દીપચંદજી અનુભવ પ્રકાશમાં એમ કહ્યું કે જીવો જૂઠો આનંદ મનાવે છે. કેવો? એમ કે ત્યાં હતો નહીં આનંદ, છે નહીં, પહેલેથી કલ્પના કરી હોય. પછી ક્યાંય ક્યાંય આનંદ આ તો હાથમાં તો આવ્યો ન હોય, તો પાછો દેખાડો કરે બીજાને, બહુ એવી ત્યાં મજા આવી, એવું અમારે ત્યાં જમવાનું, એવું ત્યાં હરવા ફરવાનું. સારા કપડા પહેરે તો આનંદ આવે કે ન આવે, કે કયા પરમાણુમાંથી આનંદ આવે, કપડાના કયા પરમાણુમાંથી આનંદ આવે છે. અને જે પરમાણુમાંથી આનંદ આવતો હોય તેને ધોકા મારવાનો હોય બીજે દિવસે, તોય જા પેલા જો એ કલ્પનામાં ઉઠી જશો ને પછી આ રસ્તો ખુદ છે. જ્યાં સુધી કલ્પનામાં પકડાયેલા છો ત્યાં સુધી આ રસ્તો નહીં મળવાનો. જે પરમાણુ માંથી આનંદ લેવાનો માન્યો તો બીજે દિવસે એને ડિટર્જન્ટ ને સોડાના પાણીમાં નાખીને ભોકાવી નાખે, હતો એમાં આનંદ, કલ્પના હતી. બીજું શું હતું, અત્યારે યુવાન વર્ગમાં ચિત્ર વિચિત્ર ડ્રેસ બહુ પહેરે, જોતા હશે ને બધા, તો જે ચિત્ર વિચિત્ર ડ્રેસ નથી પહેરતા આપણી ઉંમરના લોકો, આપણે એ ઉંમર વટાવી ગયા, આપણને એવું નથી લાગતું કે આ વેશ કાઢે. વેશ કાઢતા હોય એવું ન લાગે. એમ જ્ઞાનીઓ કોઈ સારા કપડાં પહેરીને આમ જરાક હરક પદુડો થઈને ફરતો હોય ત્યારે એમ લાગે આ વેશ કાઢીને ફરે. અને આ વેશ કાઢીને આને શું માને આનંદ માને છે? જેમ ઓલા વેશ કાઢીને આનંદ માને તો કેવું વિચિત્ર લાગે, એવું જ્ઞાનીને નજરમાં લાગે. એનું કારણ શું છે? જ્ઞાની જે સાદગીથી રહે છે એમ એમાં એને આકુલતા તો નથી ને, અને ઓલો જે આવું જોઈને તેવું જોઈએ, આવું જોઈને તેવું જોઈએ, આ જોઈને આ પસંદ ને આ નથી પસંદ, આ ને આ ને આ ઠીક ને આમ આમ ઠીક ને આમ ઠીક ને હું, એમાં એને કેટલી આકુલતા થાય છે જ્ઞાની જુએ છે. જ્ઞાનીની નજરમાં એની આકુલતા દેખાય છે, એને ખબર નથી કે મને કેટલી આકુલતા થાય છે, પણ એ આકુલતા જ્ઞાનીને દેખાય છે. ગુરુદેવ બહુ સરસ વાત કરતા હતા કે કોઈ શિક્ષો માણસ હોય, સારા કપડાને એવડા થમ થમ ચાલે એવા બૂટ પહેરીને આમ નીકળતો હોય, લાંબી મોટરમાં બેસતો બેસી જાય, બધા જોનાર ને એમ મારા કેવો સુખી, કેવી સરસ લક્ઝરિયસ ગાડી છે, અને એમાં બેસીને ઉપડ્યો. પણ જ્ઞાની શું જોયો છે? એ મોટરમાં નથી બેઠો, મોટર એની છાતી ઉપર બેઠી છે અત્યારે. આ મારી મોટર છે અને એ મોટરને મેન્ટેન કરવા માટે એ શું શું કરે છે, કેટલી આકુલતા કરે છે, એ જ્ઞાનીને ખબર છે. ભલે એની ઓફિસમાં ન જતા હોય તો એમને ખબર છે કે આ બધું મેન્ટેન કરવા માટે એ શું શું એને કરવું પડે છે. એ ખરેખર મોટરમાં નથી બેઠો, મોટર એની માથે બેઠેલી છે, એટલો ઉપાધિનો બોજો લઈને એ ફરે છે. મારી મોટરમાં એટલી ઉપાધિ છે, એના કરતા 10 રૂપિયા આપ્યા ને રિક્ષામાંથી ઉધરા છૂટા નહીં, પાર્કિંગ ની માથાકૂટ મુંબઈમાં, કે નહીં એને કાંઈ પોલીસ પૂછશે એની માથાકૂટ, છૂટતા આપણે 10 ની નોટ ફેંકી કે છૂટતા જા, કાંઈ ઉપાધિ ખરી? ઉપાધિમાં દુઃખ છે, નિરુપાધિમાં સુખ છે, એ વાત સમજાવી જોઈએ. તાત્પર્ય તો એટલું છે, શું કેવું સરસ વાત લીધી છે. બહારનું આ બધું તો લુખું છે, આ એમની નજર છે, શું બહારનું બધું લુખું લાગે છે, તેમાં ક્યાંય સંતોષ કે શાંતિ નથી. પણ એક ચૈતન્ય તત્વ જ એવું છે કે જેમાં અનંત શાંતિ, અનંત બધાને લાગુ પડે છે, અનંત સુખ, અનંત આનંદ અને અપૂર્વતા ભરેલી છે. નિયમતમાં એક પદ આવે છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ ધોને, માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાજે ધોને. એમ કરીને ઘણી વાતો લખી છે કવિએ. અંદર આત્મામાં પીડા એ સુખને માણે છે અને બીજાને એમ થાય છે કે આને કાંઈ ઉપાધિ નહીં, હું તો હળગું છું અંદર. એમ ચૈતન્ય તત્વ જ એવું છે કે જેમાં અનંત શાંતિ, અનંત સુખ અને આનંદ અને અપૂર્વતા ભરેલી છે. આમ આત્માને સ્વભાવથી ઓળખવો, આત્માનો સ્વભાવ સુખ સ્વભાવ છે, શાંત સ્વભાવ છે, આનંદ સ્વભાવ છે, એને ઓળખવો એને પરખવો અને એને ઓળખવો. સ્વાધ્યાય સત્સંગ એ ઉદ્દેશથી કરવાનો છે કે હું મારા સ્વરૂપને કેમ ઓળખું. આમાં મને મારા સ્વરૂપને ઓળખવા માટે શું મારે કરવું જોઈએ એ સમજવા હું બેઠો છું. પછી એ સમજણને લાગુ કરવાની છે ઓળખવામાં. દેવ અને ગુરુ સ્વાનુભવ કરીને કહી રહ્યા છે. જીનેશ્વર દેવ છે અને વિતરાગી નિર્ગ્રંથ ગુરુ છે એ સ્વાનુભવ કરીને કહી રહ્યા છે કે અનંતકાળથી નથી પ્રગટ્યું એવું કોઈ અનુપમ તત્વ તારામાં છે. સુખથી ભરેલું, આનંદથી ભરેલું, જેની ઉપમા કોઈની સાથે જગતમાં દઈ ન શકીએ એવું તારામાં ભરેલું છે. આ વાતનો પોતે વિચાર કરે, શું સાંભળેલી વાતનો પોતે અંતરમાં વિચાર કરી પોતાના સ્વભાવ સાથે મેળવે, મીંડવણી કરે. એકલું સાંભળે એમ નહીં, એકલું વિચાર કરે પણ એમ નહીં, ઉપર ઉપરથી અંદરમાં સ્વભાવ સાથે મેળવે. અને નક્કી કરે કે મારું અપૂર્વ તત્વ કોઈ જુદું છે. સ્વભાવ તો બહુ ઊંડાણનો વિષય છે અને ઊંડાણમાં જાય ત્યારે હાથ લાગે એવો વિષય છે. પણ જે જે ભાવોની વાત ચાલે છે એમાં વિભાવ ભાવોની પણ વાત ચાલે છે, શું અને અનુભવમાં જે ભાવો આવી રહ્યા છે એની વાત ચાલે છે. એટલું તને ક્રોધ આવે ત્યારે આમ થાય, તને લોભ આવે ત્યારે આમ થાય, તને માયાચારના આવા પરિણામ થાય, શું માન ચડે ત્યારે આવા પરિણામ થાય. બધા અનુભવમાં આવતા ભાવોને છે ને, ચારિત્ર મોહના ભાવો તો એટલા સ્થૂળ છે ક્રોધ માન માયા લોભ કે જીવને સમજમાં આવે એવા છે. તો જે જે ભાવોની ચર્ચા ચાલે, જે જે ભાવોની વાત ચાલે એને પોતાને અંદરના ચાલતા ભાવો સાથે મીંડવે તો એ ભાવોનું ભાવ ભાષણ થાય, ભાવ જ્ઞાન થાય. ભાવ ભાષણ એટલે ભાષણ એટલે જ્ઞાન. ભાષણ એટલે જ્ઞાનમાં ફેર, એટલું જાણવું તે જ્ઞાન કહીએ છીએ આપણે. ભાષણ જ્ઞાનમાં ફિલિંગ થઈને જાણવું થાય એને ભાષણ કહે છે. તો તારા ભાવ તો તને ફીલ થાય એવા છે. જ્યારે તને ક્રોધ ચડે છે ત્યારે આકુલતા વધી જાય છે એ તારા ક્રોધ ચાલતા ભાવની અંદર તું એ આકુલતાને જોઈ શકે તો જ તને ક્રોધથી શું દુઃખ છે એ તને સમજાશે. નહીતર તો ક્રોધ કર્યા વિના ચાલે નહીં એવો તારો અભિપ્રાય ઉપર છે. આમ તો મેં ક્રોધ નથી કર્યો, જરૂર હતી ક્રોધ કરવાની એમ, અને એને મને ક્રોધ કરાવ્યા ત્યારે મેં ક્રોધ કર્યો છે. ઠીક, બચાવ કરે, આરોપ ઉપર બીજા ઉપર કરે, પણ એનો એ ક્રોધ કરવાનો અભિપ્રાય છે. પણ હું મારા અપરાધથી દુઃખી થાઉં છું એ તો પોતે અંતર વિચાર કરે, અંતર અવલોકન કરે તો જ સમજાય. એટલે અહીંયા એમ કે છે કે તું સાંભળીને અંતરમાં એની મેળવણી કર. શું અહીંયા સ્વભાવની વાત લીધી છે, શું મેળવે અંદરમાં એ બધા ભાવોને મેળવે. જે જે ભાવોની વાત આવે એને મેળવે. મેળવતા 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 સ્વભાવ શું છે એની પરખ આવશે, એનું ભાવ ભાષણ આવશે, પછી સાચો મહિમા આવશે. અત્યારે તો જ્ઞાની ના ગુરુ ના કહેવાથી એ કહે તેમ કરવું રહ્યું, પછી ઓળખાણ આવશે ત્યારે એનો મહિમા આવશે. એવું એક દ્રષ્ટાંત છે. એક માણસ મરણ પથારી હતો, એનો એક છોકરો હતો. આર્થિક સ્થિતિ બગડી ગયેલી, જરા પહેલાં સારી હશે પછી ખરાબ થઈ ગયેલી. એને એમ થયું કે હવે હું તો જવાની તૈયારીમાં છું, એટલે કાંઈ હવે કાંઈ ફરીને કમાઈને આ બધું પરિસ્થિતિ સારી થાય તો કાંઈ હવે દેખાતું નથી. છોકરો ઉંમરમાં નાનો છે, હજી તકલીફ પડશે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. થોડો વિચિક્ષણ માણસ, એટલે એણે છોકરાને કીધું જરા આપણી સ્થિતિ અત્યારે નબળી છે અને હું તો હવે કંઈ કરી શકું એમ છું નહીં, પણ આ બહુ કિંમતી હીરા આપણી પાસે રહી ગયા છે, હું તો હવે ઘરમાં નહીં રાખતો. મારો ફલાણો મિત્ર છે એને ત્યાં તો મૂક્યા. અને ખરે વખતે તને એ મદદ કરશે, મારો મિત્ર છે ને, અને ખરે વખતે મદદ. અને અત્યારે પણ તું એની પાસે જાજે, એને ત્યાં જ બધું શીખજે. આપણું હીરાનું કામ છે, એનું હીરાનું કામ છે, પણ તને તારે બધું શીખવાનું બાકી છે, તો ટ્રેનિંગ પણ તું એને ત્યાં જ લેજે. અને એ તને પગાર જે કાંઈ હશે બધું ચલાવશે તારું, મુશ્કેલી નહીં તને ઉભું ખરું, મુશ્કેલીમાં નહીં આવવા દે. અને એને ત્યાં તું કામ ચાલુ કરી દે, જવા આવવાનું શીખવાનું. એ રીતે કર્યું અને ઝવેરી થઈ ગયો સારો એવો હીરાનો પરખ વાળો. એક વાર એને એમ થયું કે મારા પિતાશ્રીએ બહુ સારા રત્નો, બહુ સારા હીરા આપેલા અને હાચવા આપ્યા છે, હવે તો મને ફરક છે, લાવ જોઉં તો ખરો. એવી કાંઈમાં કાંઈ નહોતું, ફૂલાને માનસિક સેટબેક ન આવે એટલે એને વિચિક્ષણતાથી પ્રયોગ કરેલો. એટલે એને તો શું કરેલું કે એના હાથે જ મુકાવી દીધેલા, ભાઈ આ બેંકના લોકરમાં મૂક્યા, જરૂર પડે ત્યારે આપણે કાઢશું, હમણાં તો કંઈ એને અડતો બડતો નહીં મને પૂછ્યા વગેરે. આપણી જોઈન્ટ સાઇન છે, તું નાનો છું, અરે આપણે ખાનું ખોલવાનું, પણ હમણાં તારે ખોલવાની જરૂર નથી, એની કાંઈ ઉપયોગ કરવાની જરૂર નથી, હું બધું તારું ચલાવી દઈશ ગાડું. પછી જયારે એને મન થયું, ઠીક છે હવે તો તું તૈયાર થઈ ગયો છે, જોવો એ તો જોઈ લે, હાલ આપણે કાઢીએ. કે કાઢીને જોયું તો કામત કાંઈ છે નહીં. પરખ આવી ત્યારે એને ખબર પડી કે આની કિંમત શું થાય. જ્યાં સુધી પરખ ન આવે અને એમને એમ જો વચ્ચે ઓલાએ કીધું હોત કે તારા બાપા આવ્યું કાંઈ નથી, ખાલી કાંકરા છે પથરા છે, તો વિશ્વાસ આવે તેને કે નક્કી તમે કંઈક કર્યું છે અંદરમાં. મને તો કીધું છે કે આવા કિંમતી વસ્તુ છે ને તમે ના પાડો, કે આમાં કાંઈ નથી. હવે તને તૈયાર કરવાની વાત હતી, હવે તું તૈયાર થઈ ગયો છો, હવે તું જોઈ લે ને. પછી એને ખ્યાલ આવી ગયો. એમ આત્માને પરીખા વિના આત્માની કિંમત ને આત્માનો મહિમા આવે નહીં. નાનીઓ જેટલું કાંઈ કહે છે એ ઓળખાવા માટે કહે છે, ઓળખવા માટેની પ્રેક્ટિસ પોતાને કરવાની છે. એટલે પોતે અંતરમાં મેળવે અને નક્કી કરે ઓળખીને કે મારું તત્વ, મારું અપૂર્વ તત્વ કોઈ જુદું જ છે, અને પરિણતિ અંતરમાં જાય તો અનુભવ થઈ શકે એવું પણ છે, કેમ કે અનુભૂતિ સ્વરૂપ જ છે. આત્મા તો અનુભૂતિ સ્વરૂપ છે, એનો અનુભવ થઈ શકે એમ છે. ગુરુદેવની વાણી પાછળ અપૂર્વતા હતી, જો પોતાને જે અનુભવ થયો છે એ વાત કરે છે. ગુરુદેવની વાણી પાછળ અપૂર્વતા હતી, તેઓ આત્માની અપૂર્વતા, આત્માનો ચમત્કાર અને આત્માની મહિમા બતાવતા હતા. તે વાતને પોતે અંતરમાં પોતાના સ્વભાવ સાથે મેળવીને મને હજી નથી દેખાતો તો પણ આત્મા મહિમારૂપ મહિમારૂપ છે એમ નક્કી કરવું, એ ગુરુનો વિશ્વાસ છે. પણ વેળવણી ચાલુ રાખવી, એકલું સાંભળી લેવું એમ નહીં, અમે આજ આટલા કલાક સાંભળ્યું એમ નહીં, અત્યારે તો ટેપ મૂકીને સાંભળે ને એમ નહીં, મેળવણી કેટલી કરી જો. પોતે વિચાર કરીને તેમજ શાસ્ત્ર દ્વારા, ગુરુની વાણી દ્વારા અને યુક્તિથી, યુક્તિથી એટલે મેળવીને, અંતર ચૈતન્યનો સ્વભાવ ઓળખીને નક્કી કરે, એમને એમ નક્કી કરે નહીં, વિચારીને નહીં પણ ઓળખીને નક્કી કરે. જે સ્વભાવ હોય તે અમર્યાદિત હોય, અગ્નિના તણખામાં બાળવાનો સ્વભાવ છે એની મર્યાદા નથી, ગમે એટલું બાળી નાખે. વળી જે આનંદને પોતે ઈચ્છી રહ્યો છે તે તત્વમાં અનંત અને અપૂર્વ આનંદ ભરેલો હોવો જોઈએ, તથા આનંદ કોઈ બીજાના આશ્રય ન થાય, સ્વયંથી સ્વાધીનપણે થાય એમ હોવું જોઈએ. એટલે એવો કોન્સેપ્ટ હોવો જોઈએ કે મારે કાયમ આનંદ જોઈએ છે, હંમેશા સુખ જોઈએ છે, તો એમાં શાશ્વત સુખ હોવું જોઈએ અને એ પરાધીન હોવું જોઈએ નહીં. આમ અંતરમાં પોતે મેળવીને નક્કી કરે, મેળવીને નક્કી કરે, મહિમા લાવે અને તે બાજુનો પુરુષાર્થ કરે. જો મેળવે, મેળવીને યથાર્થ નિર્ણય થાય તો મહિમા આવે, મહિમા આવે તો એ બાજુનો પુરુષાર્થ ઉપડે અને તે આત્માનો મહાત્મા પુરુષાર્થ કરે, તે આત્માનું મહાત્મ લાવવાનો ઉપાય છે. પ્રશ્ન એ પૂછો છે કે આત્માનો મહિમા કેવી રીતે આવે, તો ઓળખાણ વગર મહિમા નહીં આવે. જ્યારે ઓળખાણ થશે ત્યારે પોતાનું સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છે એવું પોતાનું સ્વરૂપ ભાસવા લાગશે અને ત્યારે ખરો મહિમા આવશે અને આખા જગતમાં મહિમા છે ઉડી જશે. એ વખતે મારા સ્વરૂપ આગળ કોઈનો મહિમા કાંઈ છે જ નહીં. એ રીતે ઓળખીને નક્કી કરવો, સ્વભાવને ઓળખો અને મહિમા કરવો, એ વાત કરી છે. Thank you.